समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार एमा त्रीजी गाथानो स्वाध्याय आपणे शुरू कर्यो छे। त्रीजी गाथामां आपणे गाथार्थ कर्यो छे अने हवे आजे टीकाथी आगळ स्वाध्याय शुरू करीए। त्रीजी गाथाना अर्थमां आपणे फरीथी पुनरावर्तन करीए। गाथार्थ छे एकत्व निश्चयने प्राप्त जे समय छे ते लोकमां बधे सुंदर छे, तेथी एकत्वमां बीजाना साथे बंधनी कथा विसंवाद विरोध करनारी छे। एकत्व निश्चयने प्राप्त जे एकत्व निश्चयने प्राप्त समय एटले अहीं एवो अर्थ थाय छे के कोईपण द्रव्य जे पोते पोताना अनंत गुणों सहित पण अनंत गुणों होवा छतां ए गुणोनी साथे एकत्व करीने एटले एमां बीजा गुणों व्यापे नहीं के ए बीजा गुणोमां जाए नहीं एवं एनु एक रूप जे स्वरूप छे एने आपणे एकत्व निश्चय स्वरूप एनू कही शकीए। एटले एवुं एकत्व निश्चयने प्राप्त एटले पोताना जे गुण छे ए गुण रूपे जे ए भाव रूपे अने ए गुण अने पर्याय बधुं ज ए रूपे जे परिणमन थई रह्युं छे ए द्रव्यनुं परिणमन छे, ए द्रव्यनुं ए शुद्ध परिणमन छे। एटले एने त्यां एकत्व निश्चयने प्राप्त, एकत्व निश्चय कहता એ પોતે પોતાના ગુણ અને પર્યાય સહિત શુદ્ધ પરિણમન કરે છે, એવા પરિણમનને એ કોઈપણ દ્રવ્યનું હોય, છ દ્રવ્યમાંથી કોઈપણ દ્રવ્યનું હોય તો એવા પરિણમનને એમ કહ્યું કે આ લોકમાં એ બધે સુંદર છે અને તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા એ દ્રવ્ય સાથે બીજાના જોડાણને કારણે એની સુંદરતામાં વિરોધ આવે છે, એના શુદ્ધ નિર્મળ સુંદર સ્વરૂપમાં એ વિસંવાદ થાય છે, એમ અહીંયા સામાન્ય અર્થ થયો। આ વિશે આપણે હવે લંબાણપૂર્વક વિચારીએ તો એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જો આત્માનું સ્વરૂપ લેવામાં આવે તો એકત્વ નિશ્ચયને પ્રાપ્ત આત્માનું સ્વરૂપ કયા પ્રકારે હોય? તો આત્મા અનંત ગુણોનો પિંડ છે અને એમાં જ્યારે એનું શુદ્ધ પરિણમન થાય છે તો એની પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થાય, એટલે એ રત્નત્રયરૂપ પરિણમન છે, તે આત્માનું અભેદ રત્નત્રયરૂપ પરિણમન છે, તે શુદ્ધ પરિણમન છે અને એ રત્નત્રય રૂપ શુદ્ધ પરિણમન છે તે સુંદર છે। બંધની કથા એટલે બંધમાં તો બંધનો તો ભાવ છે, એ કર્મબંધ કહીએ પણ એને કર્મબંધ થવા રૂપ જે ભાવ થાય છે એ પરના લક્ષે એનું વિભાવ રૂપ પરિણમન થવાને કારણે એ થાય છે, એટલે એમાં પરના નિમિત્તથી પરનું લક્ષ થવાથી કર્મના ઉદયને કારણે જે સંયોગ આવ્યા છે એ સંયોગમાં જોડાતા મિથ્યાત્વને કારણે અજ્ઞાનને કારણે એને જે પરનું લક્ષ થાય છે એ ભાવ છે, એ આશ્રવ ભાવ છે, એ બંધનું કારણ છે, એટલે એ બંધનો ભાવ અને એ બંધનો ભાવ જે છે એને લીધે થઈને એ પર સમય થાય છે, જે આપણે બીજી ગાથામાં લીધું. પર સમય જે થાય છે એ વાત આપણે બીજી ગાથામાં લીધી, એટલે એ એનું વિભાવરૂપ પરિણમન છે. બીજી ગાથામાં એ આવ્યું કે એ પોતે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વ સમય છે, અને એ રાગ દ્વેષ મોહરૂપ થઈ રહે ત્યારે એ પર સમય છે, અને એ પ્રમાણે એનું વિવિધપણું આપણે બીજી ગાથામાં જોયું. તો બે પ્રકારે એના પરિણમન જે દર્શાવવામાં આવ્યા, તો એ બે પ્રકારે પરિણમન થવામાં જે શુદ્ધ ભાવે પરિણમન જે છે એ એનો સ્વભાવ છે, અને એ સ્વભાવ એનો શાશ્વત રહેવાવાળો છે, અને એ ભાવે એનું પરિણમન થવું એ તો સ્વાભાવિક ક્રિયા છે, એમાં કોઈ વિશેષતા નથી. પરંતુ જે પરભાવે પરિણમન થવું એ રાગ દ્વેષ મોહ રૂપ થઈને એ પરિણમન જે થાય છે તે પર સમય છે. એ પર સમયપણું જીવને જે છે એ એની યોગ્યતાને કારણે છે. જીવમાં એવી યોગ્યતા પડી છે કે એ રાગ દ્વેષ મોહરૂપ થઈને પરિણમે. જો પ્રભુ, યોગ્યતા ગમે તે પ્રકારે હોય પણ એથી કરીને એવી યોગ્યતા રૂપે પરિણમવું એવું કોઈ કહેતું નથી. આપણે ઘણીવાર એ વાત કરી ગયા છીએ, આજે ફરીથી વાત યાદ કરાવું કે આપણે નાનપણમાં બાળપણમાં ગિલ્લી દંડા રમતા હોઈએ, લખોટી રમતા હોઈએ, એવી નાના પ્રકારની ગેમ રમતા હોઈએ, લંગડી કરતા હોઈએ, બધું કરતા હોઈએ, કૂદકા મારતા હોઈએ, છબછબિયા કરતા હોઈએ. સાવ નાના બાળકો જે છે એ પેસિફાયર મોડામાં રાખી અને રમતા હોય, દોડતા હોય. અત્યારે વર્તમાનમાં પણ આપણામાં એ યોગ્યતા તો પડી છે. અત્યારે પણ આપણે પુખ્ત વયના થયા છીએ, ઘરડા થયા છીએ, મચ્યોર થયા છીએ, તે છતાંય આપણે એવું કૂદવું હોય તો કૂદી શકીએ, પાણીમાં છપછપિયા પણ કરી શકીએ, કાદવમાં કૂદી પણ શકીએ, અને મોઢામાં પેસિફાયર રાખી અને આપણે દોડી શકીએ. પણ એવું આપણે કરતા નથી. કેમ નથી કરતા? એ યોગ્યતા તો પડી છે, છતાં પણ આપણે એવું કરતા નથી. કેમ? કેમ કે આપણે સમજીએ છીએ કે આપણે પુખ્ત વયના થયા છીએ, સમજુ થયા છીએ, અને હવે આપણને એ બધું શોભે નહીં. આ વાત આપણે બરાબર જાણીએ છીએ, સમજીએ છીએ અને પકડીએ છીએ કે ના, આપણને એ ન શોભે. પછી તો આપણે બરાબર ડિગ્નિફાઈડ આપણી કન્ડક્ટ હોય છે, આપણે ગમે તેમ આપણું બિહેવિયર હોતું નથી. આ બધી બાબતમાં આપણે જેટલા કોન્શિયસ છીએ એટલા આપણા સ્વરૂપની બાબતમાં આપણે કેમ સજાગ નથી, જાગૃત નથી કે મારું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે? ભગવાનના જ્ઞાનમાં હું શુદ્ધ સ્વરૂપી જણાયો છું, હું ભવ્ય જણાયો છું. કેવળી ભગવાન તીર્થંકર ભગવાને કરુણા કરી અને મને એમ કહ્યું કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો, તારું સ્વરૂપ અમારા જેવું જ છે. આટલી બધી વાત કરી તે છતાંય હું શા માટે વિભાવ ભાવે પરિણમું છું? માત્ર યોગ્યતા પડી છે એટલે મારે વિભાવ ભાવે પરિણમવું? વિભાવ ભાવે પરિણમવાની યોગ્યતા પડી છે જીવમાં, એવી યોગ્યતા પડી છે એટલે શું વિભાવ ભાવે પરિણમવું? એમ તો હોય નહીં. આવો આપણે વિચાર નથી કરતા, અને આપણે પરનું લક્ષ કરી રાગ દ્વેષ મોહરૂપ થઈ અને આત્માનો જે મૂળ સ્વભાવ છે એના કરતા અન્ય ભાવ, વિપરીત ભાવ, વિભાવ ભાવે પરિણમન કરીએ છીએ, અને એને લીધે અનાદિથી જીવને ભ્રમણ થાય છે. જો એ જીવ પોતે જરાક સમજે અને પોતાનું પુખ્તપણું અહીંયા જાહેર કરે, પોતાના પુખ્તપણાને અહીંયા એ વ્યક્ત કરે કે ના, હું હવે પુખ્ત થયો, અનાદિનો આમ રખડું છું, હવે હું ખરેખર સાચા અર્થમાં પુખ્ત થયો એટલે સમજુ થયો, જાગૃત થયો, અને હવે મને આ બધું શોભે નહીં, ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો, હું ભવ્ય લાગ્યો, તો મને આ બધું હવે શોભતું નથી, વિભાવ ભાવે પરિણમન કરવું, રાગદ્વેષ ભાવે પરિણમન કરવું એ મને શોભતું નથી, ભગવાન આત્માને આ શોભામાન નથી, આ શોભાદાયક નથી, એવો એને કેમ વિચાર નથી આવતો? અને એવો વિચાર એને આવવો જોઈએ, અને એવું તાત્પર્ય બતાવનારી આ ત્રીજી ગાથા છે. એમાં એ જ વાત આપી કે તારું પરિણમન શુદ્ધ સ્વભાવ ભાવે થાય છે તો એ બરાબર છે, એ સુંદર છે. અને એમાં તો માત્ર જીવની નહીં પણ બધા જ પદાર્થોના શુદ્ધ નિર્મળ પરિણમન છે એને સુંદર કહ્યા. અને બધા પદાર્થોના શુદ્ધ નિર્મળ પરિણમનને દર્શાવવા માટે એમણે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે એવા શબ્દ મૂક્યા. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત એટલે પૂતગળ છે તે પૂતગળ પોતાના ભાવે શુદ્ધ નિર્મળ પરિણમન કરે છે તો એ સુંદર છે, પણ પૂતગળ પણ એ સ્કંદ રૂપે વિભાવ ભાવે પરિણમન કરે છે તો એ સુંદર નથી. બાકી પેલા જે ચાર દ્રવ્ય છે એના પરિણમન તો સ્વભાવ ભાવે જ થાય છે, એટલે એમાં તો કંઈ અસુંદરતાનું કારણ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એના પરિણમન તો શુદ્ધ પરિણમન જ હોય છે. પરિણમન માત્ર પૂતગળનું અને જીવનું એ બે પ્રકારે થાય, સ્વાભાવિક પરિણમન પણ થાય અને વિભાવિક પરિણમન થાય. હવે એ પરિણમનમાં જે વિભાવ પરિણમન અને સ્વભાવ પરિણમનની ઉપર બે વાત કરી તો પછી પ્રશ્ન કર્યો કે આવું બે પણ એ બરાબર લાગતું નથી, આ બે પણ બે ભાવે પરિણમન, સ્વભાવ ભાવે અને વિભાવ ભાવે પરિણમન કંઈ બરાબર લાગતું નથી. એટલે ત્રીજી ગાથામાં એમ કહું કે ના, એ બે ભાવે ન હોવું જોઈએ, એક જ ભાવ અને એ સ્વભાવ ભાવે પરિણમન હોય એ જ બરાબર છે, એ જ હોય. બીજું જે પરિણમન જે છે એ તો વિસંવાદ અને વિરોધ કરાવનારું છે, એમ કરીને ગાથા લીધી. હવે આ ગાથા કુંદકુંદાચાર્ય ભગવાને જે રીતે લીધી છે એમાંથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં ઘણા બધા બીજા ભાવ કાઢ્યા છે. અહીંયા ટીકામાં કહે છે કે અહીં સમય શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે, કારણ કે યુક્તિ પ્રમાણે સમય તે એટલે એકી ભાવે એકત્વપૂર્વક, એટલે પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. એટલે કોઈ પણ પદાર્થ હોય, છ દ્રવ્યોની વાત લઈએ તો છ છ દ્રવ્ય પોતે પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈને, એટલે પોતે પોતાના ગુણ પર્યાયોને ધારણ કરીને, એટલે અન્ય દ્રવ્યના ગુણ પર્યાયો પ્રમાણે નહીં, એવા ભાવરૂપે નહીં, પણ પોતે પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈને જે પરિણમન કરે તે સ્વાભાવિક કુદરતી પરિણમન છે. એટલે એમ પરિણમન કરનાર દરેક પદાર્થને અહીંયા સમય કહેવામાં આવ્યો. અને જગતમાં ખરેખર આવું જ પરિણમન થઈ રહ્યું છે. કોઈપણ પદાર્થનું પરિણમન શુદ્ધ નિર્મળ જ હોય, શાશ્વત પરિણમન તો એમ જ હોય, પણ પૂતગળોનો સ્કંધ છે એના પરિણમન, જે ક્ષણિક પરિણમનો થાય છે તે વૈભાવિક પરિણમન છે, અને જીવના જે ક્ષણિક પરિણમનો છે તે વિભાવિક પરિણમન છે. એમાં જીવ અજ્ઞાનને વશ, મિથ્યાત્વને વશ, રાગદ્વેષને કારણે એવા પરિણમન કરે છે. પણ જીવનું પણ શાશ્વત પરિણમન જો કોઈ કહેવામાં આવે તો એ તો શુદ્ધ પરિણમન જ છે. જીવનું પણ જે શાશ્વત રહેવાવાળું પરિણમન છે એ તો શુદ્ધ પરિણમન જ છે. આપણે જાણીએ છીએ કે જીવ અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે, એ અવિનાશી છે, એ નાશવંત વસ્તુ નથી. જ્યાં સુધી એ સિદ્ધ દશાને પ્રગટ નથી કરતો ત્યાં સુધીની એની જે દશા છે એ દશા એ નિગોદમાં હતો ત્યારની, અને નિગોદમાંથી નીકળીને ત્રસ થયો એ, અને પછી સિદ્ધ થાય છે ત્યાં સુધીની બધી જે દશા જે છે એને આપણે સંસારી પર્યાય કહીએ, અને પછી સિદ્ધની પર્યાય પ્રગટ કરીએ એટલે એ સિદ્ધ પર્યાય થઈ. એટલે ખરેખર તો જીવને બે જ પર્યાય હોય છે, અનંતકાળ સુધી એ સંસારી પર્યાયમાં રહ્યો, અને જ્યારે એ સિદ્ધ થશે પછી અનંતા અનંતકાળ સુધી એ સિદ્ધ પર્યાયમાં જ રહેવાનો છે. એટલે ખરેખર જોવા જઈએ તો એ શાશ્વત પરિણમન જે છે એ તો એનું શુદ્ધ પરિણમન જ છે. ભલે એ અનાદિનો અત્યારે એ વિભાવરૂપ પરિણમન કરી રહ્યો છે, છતાં પણ એનો અનંતા અનંતકાળ વધારે કાળ તો શાશ્વત પરિણમનનો જ, એટલે જે કાયમી શુદ્ધ પરિણમન છે એ જ પરિણમનનો રહેવાનો છે. એટલે એ એનો સ્વભાવ છે અને એવા સ્વભાવ ભાવે જે પરિણમન થાય છે એ કાયમ રહેવાવાળું છે, એ પરિણમન પછી બદલાતું નથી, ફેરફાર વગરનું છે અને એ પરિણમન છે એનું શુદ્ધ છે. એટલે અહીંયા તો પહેલા સમય તે કરી અને જે વાત લેવામાં આવી એ બધા પદાર્થની વાત લેવામાં આવી, એમાં એકલા આત્માને નહીં. કેમ કે અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કેટલું આપણને બીજું વિશેષતાથી જ્ઞાન કરાવે છે, જેમ બીજી ગાથામાં પણ આપણને આત્માનું જે જ્ઞાન કરાવ્યું સાત પ્રકારે, એ જ રીતે અહીંયા આપણે જ્ઞાન કરાવે છે. એટલે અહીંયા કહ્યું કે પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે, એટલે એમાં બધા પદાર્થ આવી ગયા. તેથી ધર્મ અધર્મ એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ કાળ ઉદ્ગળ જીવદ્રવ્ય સ્વરૂપ, આ લોકની અંદર આ છ દ્રવ્યો સહિતના આ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાએ નિશ્ચયથી નક્કી, નિશ્ચયનો અહીંયા અર્થ એ રીતે કહેવાનો છે, પેલું નિશ્ચયને વ્યવહાર એમ નહીં, એ બધા નક્કી શું છે તો કે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે. અને એ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ મૂક્યો છે અહીંયા, એ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત ન હોય તો સુંદરતા ન પામે. ફરીથી આપણે એકત્વ નિશ્ચયનો અર્થ કરીએ કે પોતાનામાં જે પ્રકારના ગુણ છે, જે પોતાના દ્રવ્યોમાં જે ગુણ છે જેને લીધે થઈ અને એની ઓળખ બની રહ્યું છે, એની જે પર્યાય થાય છે એ સિવાય બીજું કંઈ નહીં. એટલે પોતાનું મૂળ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જ્યારે એ દ્રવ્ય પરિણમન કરે છે ત્યારે જ એ સુંદરતાને પામે છે. એટલે એવું એકત્વ નિશ્ચય. પૂતગળ છે તો પૂતગળ પોતાના ગુણોને ધરીને એની પર્યાય રૂપે પરિણમન કરે છે, જીવ છે તો જીવ પોતાની રીતે પોતાના ગુણોને ધારી રાખી અને પરિણમન કરે છે, અન્ય ભાવે નથી થતું, એ એનો ભાવ છે. સોનું છે સોના રૂપે પરિણમન કરે, સોના ભાવે પરિણમન કરે છે, રૂપાના ભાવે પરિણમન કરે છે, માટી માટીના ભાવે પરિણમન કરે છે, એ બધા પૂતગળો છે. તેમ છતાં જ્યારે એ પોતે પોતાના ભાવે પરિણમન કરે છે તો એ સુંદર છે. અને પૂતગળ સિવાયના બીજા ચાર આપણે એમ કહ્યું કે એ હંમેશા સુંદર જ હોય છે, કેમ કે એમને ક્યારેય વિભાવ ભાવે પરિણમન થતા જ નથી. અહીંયા વિભાવ ભાવે પરિણમન પૂતગળનું થાય છે એ વાત જાણવા પૂરતી જ છે. આપણે જેની સાથે ખાસ ઘનિષ્ઠ નિકટનો સંબંધ છે એ તો આત્માના વિભાવ ભાવના પરિણમનની વાત છે. આપણું તાત્પર્ય તો આત્માના વિભાવ ભાવે જે પરિણમન કહ્યું એ પર સમય રૂપે જે પરિણમન થઈ રહ્યું છે એની અહીંયા વાત લેવી છે કે એ પરિણમન જે છે આત્માનું એ બરાબર નથી. આત્માનું સાચું પરિણમન તો એના પોતાના સ્વભાવ ભાવે હોય એ જ હોઈ શકે, બીજું પરિણમન જે છે એ બરાબર નથી, એ હોઈ શકે નહીં, એ વિરોધાભાસ ઉભો કરનારું છે, એ વિસંવાદ કરનારું છે, એ સુંદરતાને હણનારું છે, એમ એવો નિર્ણય થાય છે. એટલે અહીંયા એ વાત કરી કે એ સુંદરતાને પામે છે એ બધા દ્રવ્યોની વાત લઈએ તો પણ, કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વ સંકર આદિ દોષો આવી પડે, એટલે કે કોઈ પણ દ્રવ્યમાં એના મૂળભૂત સ્વભાવ સિવાય મૂળભૂત પર્યાયોને બદલે એનો સ્વભાવ કરતા વિપરીત ભાવે જો એનું પરિણમન થાય છે, વિપરીત નો અર્થ અહીંયા શું કરવાનો કે એ પોતે પોતાના ગુણોને મૂકી અને બીજા સાથે એ મેળાપીપણા રૂપ થઈ જાય તો એમાં સંકર દોષ આવે. એક દ્રવ્ય પોતે પોતાનો મૂળ સ્વભાવ છોડી અને બીજા દ્રવ્યના સ્વભાવે થઈ જાય એવું ક્યારે બને, બીજા દ્રવ્ય સાથે એનું જોડાણ થાય તો એમાં સંકર દોષ આવી પડે. તો કહે છે અહીંયા કે કેવા છે તે સર્વ પદાર્થો. અત્યારે તો હજી બધા જ પદાર્થોને લઈને વાત કરી છે, પછી આગળ એકલા જીવ માટે વાત કરશે. તો કે બધા પદાર્થો કેવા છે, તો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને સમૂહને ચૂંબે છે, સ્પર્શે છે, પોતાનામાં રહેલા સર્વધર્મો કહેતા એમાં ગુણ પણ આવી જાય અને પર્યાય પણ આવી જાય, એક સાથે અક્રમે રહેલા ગુણો પણ આવી જાય અને ક્રમવર્તી જે એક પછી એક થતી પર્યાયો પણ આવી જાય, એવું જે સમૂહ છે અથવા તો એ જે ચક્ર છે એને એ સ્પર્શે છે, ચૂંબે છે, એટલે કે એનામય રહે છે, પોતાનું જે સ્વરૂપ જે છે, પોતાનું જે રૂપ છે, પોતાના વિશિષ્ટ ગુણો જે છે, પોતાની પર્યાય છે, એ બધા સહિતનું એ પોતાનું જે દ્રવ્ય છે એવા જ ભાવે એ રહે છે અને એ બધાના પોતાના ગુણોને ધર્મોને એ પહોંચે છે, ધર્મો અને ગુણો ને એ વ્યક્ત કરે છે, એવું જે સ્વરૂપ છે તો એ રીતે એમ પરિણમન થતા એ સ્વાભાવિક નિર્મળ શુદ્ધ પરિણમન છે અને એમાં એ અસુંદરતા નથી, એ સુંદરતા છે. એટલે અહીંયા કહે છે કે એ પોતાના અનંત ધર્મોના ચક્રને સમૂહને ચૂંબે છે, બધા જ દ્રવ્યોને પોતાના ગુણો છે અને એ ગુણો સહિત એનું પરિણમન જે થાય છે એટલે એ પોતે પોતાના ધર્મના ચક્રને સમૂહને, ચક્ર કહેતા સમૂહ, ધર્મોમાં ગુણ પણ આવે અને ધર્મો પણ આવે, ધર્મો અને ગુણો કોને કહેવાય એની વ્યાખ્યા આપણે સમજી ગયા છીએ, છતાં ફરીથી યાદ કરાવું તો ગુણોને પર્યાય હોય છે એટલે ધર્મ જે છે એ એકપણું અનેકપણું નિત્યપણું અનિત્યપણું આદિ જે છે તે ધર્મો છે, જ્યારે ગુણો છે તો પૂતગળની અંદર હોય તો એના રૂપ સ્પર્શ ગંધ આદિ એ બધા એના ગુણો છે, જીવના ગુણોની વાત કરીએ તો એ ચૈતન્યપણું છે, પ્રમેયત્વપણું છે, અસ્તિત્વપણું છે, એ બધા એના ગુણો છે. એટલે એ પોતે પોતાના ગુણ અને એની પર્યાયો એ આખા સમૂહને સ્પર્શે, ચુંબે, પ્રાપ્ત કરે, પામે એમ કહીએ તો ચાલે, તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એક ક્ષેત્ર વગાહ રૂપે રહ્યા છે, તો પણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહીં પરિણમવાને લીધે અનંત વ્યક્તતા નાશ પામતી નથી, માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા શાશ્વત સ્થિત રહે છે. આ બધા દ્રવ્યો, છ પ્રકારના દ્રવ્યોને સાથે લઈને વાત કરી કે એ બધા પોતે પોતાના ગુણ ને પર્યાયોને એને તો એ પહોંચે છે, એ પ્રમાણે એને ચૂંબે છે, સ્પર્શે છે, પણ બીજાનાને નથી એ સ્પર્શતા. એકબીજાને એટલે કે એક દ્રવ્ય એ બીજા દ્રવ્યના ગુણને કે પર્યાયને સ્પર્શતો નથી કે એને કરતો નથી, બીજા રૂપ એ થતો નથી, એક દ્રવ્ય છે તે બીજા દ્રવ્ય રૂપ થતું નથી. આ અહીંયા દ્રવ્યની સ્વતંત્રતા પહેલા સિદ્ધ કરે છે કે દ્રવ્યો છે, છ છે, સાથે રહ્યા છે, ખૂબ નિકટ રહ્યા છે એકબીજાથી, આકાશના એક જ પ્રદેશમાં રહેવા છતાં પણ એ દ્રવ્યો એકબીજાના ગુણરૂપે પરિણમતા નથી, એકબીજાની પર્યાયને એ સ્પર્શતા નથી, કરતા નથી, અત્યંત નિકટ એક જ ક્ષેત્રમાં રહ્યા છે તેમ છતાં પણ એ સદા એ પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, એટલે પોતાના સ્વરૂપને છોડતા નથી, પોતાના સ્વભાવને છોડતા નથી, જીવ એના ચૈતન્યપણાને છોડીને એ પૂતગળના જડપણા રૂપે થતો નથી કે પૂતગળનું જડપણું જીવમાં વ્યાપતું નથી કે ચૈતન્યપણું જડમાં વ્યાપતું નથી, બંને સાથે રહ્યા છે. જ્યાં સુધી એ સિદ્ધ નથી થયો ત્યાં સુધી એ પૂતગળ રૂપે શરીર અને જીવ ચૈતન્ય એ અતિ નિકટ રહ્યા હોવા છતાં, એક જ ક્ષેત્રમાં રહ્યા હોવા છતાં પણ એ પોતે પોતાના સ્વરૂપથી પડતા નથી, પોતાના સ્વભાવથી ચ્યુત થતા નથી, પરરૂપે નહીં પરિણમવાને લીધે, પોતે પોતા રૂપે જ પરિણમવાને લીધે અને પરરૂપે નહીં પરિણમવાને લીધે અનંત વ્યક્તતાઓ, અહીંયા વ્યક્તિતા શબ્દ મૂકે છે એનો અર્થ એ છે અનંત પ્રકારની વ્યક્તતાઓ એમની જે પ્રકારની વ્યક્તતાઓ એમના ગુણોને કારણે ધર્મોને કારણે થાય છે, પર્યાયમાં દેખાય છે, એ નાશ પામતી નથી. સોનું સોના પણે જ રહે છે, લોખંડ લોખંડ પણે જ રહે છે, માટી માટી પણે જ રહે છે, હીરો હીરા પણે જ રહે છે, જીવ જીવ પણે જ રહે છે. એ એક ઇન્દ્રિયમાં જાય, બે ઇન્દ્રિયમાં, પાંચ ઇન્દ્રિયમાં, ગમે ત્યાં જાય, પણ એ જીવ જીવ પણે જ રહે છે. ચૈતન્ય એમાંથી નાશ પામતું નથી. એટલે અહીંયા કહે છે કે માટે એ બધા દ્રવ્યો જેવો ટંકોત્કીર્ણ જેવા એટલે શાશ્વત સ્થિત રહે છે, એ પોતે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થયા જ નથી. ભલે બહાર પર્યાયમાં આપણને ગમે તે દેખાતું હોય, પણ એ મૂળ સ્વભાવમાંથી ક્યાંય ચ્યુત થયા નથી. એ દ્રવ્ય એવું ને એવું જ રહે છે. કોપરમાંથી કોપર સલ્ફેટ થાય તો એમાં કોપર જે રહ્યું છે તો કોપર તો એમ જ છે, પણ પેલું સંયોગને કારણે, સલ્ફેટ સાથેના સંયોગને કારણે બહારમાં આપણને જે દેખાય છે તે એનું વિભાવરૂપ પરિણમન છે. પણ કોપર તો એમાં રહેલું જ છે, એટલે કોપર એ કોપર રૂપે જ રહી જાય છે, પાછું એમાંથી કોપર પ્રાપ્ત કરી શકાય છે. એવી રીતે આ જીવ અનાદિનો ગમે તે પર્યાયમાં ગયો હોય, તિર્યંતની પર્યાયમાં હોય, નારકીની પર્યાયમાં હોય, મનુષ્યની કે દેવની પર્યાયમાં હોય, તેમ છતાંય એ જીવ જીવ રૂપે જ પરિણમન કરી રહ્યો છે. એ ચૈતન્ય પણ એનામાંથી ક્યાંય જતું નથી. એના જે અનંત ગુણો છે એ જ રીતે રહ્યા છે, એટલે એમાં કોઈ ફેરફાર નથી. અને એ શાશ્વત સ્થિત રહે છે, એ સ્વભાવ જે છે તે શાશ્વત સ્થિત રહે છે. તો પછી બદલાવ જે દેખાઈ રહ્યો છે એ શેમાં છે? બદલાવ પ્રશ્ન થવો જોઈએ ને. તો આ બદલાવ ક્યાં દેખાઈ રહ્યો છે, બદલાવ ક્યાં થઈ રહ્યો છે? તો બદલાવ જે છે એ પર્યાયમાં છે. જે બદલાવ જે છે એનો પર્યાયમાં થઈ રહ્યો છે આપણને, અને પર્યાય જે છે એ બદલાતો અંશ જે છે, પણ એ ધ્રુવ જે છે તે ન બદલાતું છે. એટલે એ પોતે પોતાના ગુણોને છોડીને બીજાના ગુણોને પ્રગટ કરતું નથી, પ્રાપ્ત કરતું નથી, એવી રીતે પરિણમતું નથી. એટલે એનો જ એમ ને એમ એ દ્રવ્ય રૂપે જોવા જઈએ તો એ શુદ્ધ ભાવ જળવાઈ રહે છે. દ્રવ્ય રૂપે એનો શુદ્ધ ભાવ જળવાઈ રહે છે. જો એવો દ્રવ્ય રૂપે શુદ્ધ ભાવ જળવાઈ ન રહે તો કોઈ પણ દ્રવ્ય લઈએ, પૂદગળના પણ અનેક પ્રકાર છે, એમાં પણ કોઈ પણ દ્રવ્ય લઈએ, એ બીજા પૂદગળ સાથે જો મિક્સઅપ થઈ જાય, એટલે એ ભેળસેળ રૂપે થઈ જાય, તો બે શક્યતાઓ ઊભી થાય છે એમાં, કે એક નવું દ્રવ્ય પ્રગટ થાય, મૂળ દ્રવ્યનો નાશ થાય, અથવા તો એ દ્રવ્ય જે છે તે બીજા દ્રવ્ય રૂપે પરિણમન કરે. પણ આવું તો કંઈ જગતમાં થતું જોવામાં આવતું નથી. જેટલા દ્રવ્યો જે છે એ દ્રવ્ય જ છે. સાયન્સે પણ એવું પુરવાર કર્યું છે કે એલિમેન્ટ ઇઝ નેવર લોસ્ટ. એટલે એ પોતે પોતાના શાશ્વત મૂળ સ્વભાવમાં સ્થિત રહે છે. અને સમસ્ત, હવે આગળ વધારે પણ વાત કરી છે કે સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેવો હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, ટકાવી રાખે છે, આવા સ્થિત છે ત્યારે પણ એમને શું છે? તો વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી, એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહીને બે પ્રકારે એ પરિણમન કરે છે. એક તો પોતે ગુણરૂપે, જીવની વાત લઈએ આપણે તો પોતે ગુણરૂપ છે કે જેમાં કોઈ બદલાવ નથી આવતો, અને પોતે પર્યાયરૂપ છે કે જેમાં બદલાવ આવે છે. એ બંને ગુણ અને પર્યાયને વિરોધાભાસ છે. ગુણો એક સાથે અક્રમમાં રહેલા છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે પર્યાય છે તે બદલાતી રહે છે અને એ ક્રમમાં છે, એટલે બંનેમાં એ રીતે એ વિરુદ્ધ કાર્ય છે. બંને એકબીજાથી વિરુદ્ધ સ્વભાવે છે, વિરુદ્ધ ભાવે છે એમ કહેવાય. તો પણ તેમ છતાં પણ એ વિરુદ્ધ ભાવ પણ છે તો પોતાની અંદર જ રહેતો ભાવ, એ વિરુદ્ધ ભાવ પણ બીજા દ્રવ્ય સાથે જઈને વિરુદ્ધ ભાવ થતો નથી. એ વિરુદ્ધ ભાવ છે, એ વિરુદ્ધ ભાવ પણ એ પોતાનો છે, પોતાનામાં જ રહેલો ભાવ છે. એટલે એવા વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્ય. અવિરુદ્ધ કાર્ય એટલે કે ગુણો છે એ અને એ દ્રવ્ય, એ બંનેને કોઈ વિરોધાભાસ નથી આવતો એટલે અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી કહેવાય. જ્યારે પર્યાય છે એને એનાથી વિરોધાભાસ આવે છે, કેમ કે એનું અનિત્ય સ્વરૂપ છે, ક્ષણિક સ્વરૂપ છે અને એ બદલાતું સ્વરૂપ છે, એટલે એ વિરોધ કાર્ય બંને વચ્ચે એમ વિરોધાભાસ છે. જે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ રૂપ શરીર છે એમાં ઉત્પાદ થવા અને વ્યય થવા એ બંને વિરોધાભાસી ક્રિયા થઈ રહી છે, પણ એ વિરોધાભાસી ક્રિયાઓ જ્યાં થઈ રહી છે એ પર્યાય છે અને જેના ઉત્પાદ વ્યય થતા નથી એ ગુણો છે. એટલે એ પ્રમાણે વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી એ હંમેશા વિશ્વને ઉપકારક થાય છે, વિશ્વ ઉપર ઉપકાર કરે છે, વિશ્વને ટકાવી રાખે છે. એ જ પ્રમાણે ભૂતગળનું પણ છે, એ પણ એના સ્વભાવ પ્રમાણે આ રીતે ભલે અંદરમાં એ પોતે પોતાની અંદરમાં બે જુદા પ્રકારે પરિણમન કરતો હોય, તેમ છતાં પણ એનું બીજા દ્રવ્ય સાથે મેળાપીપણું થઈ અને કોઈ શંકર દોષ આવે એવું થતું નથી. બીજા દ્રવ્ય સાથે જો મેળાપણીપણું થાય તો આ જગતનું સ્વરૂપ આ પ્રકારે રહી શકે જ નહીં. જગતમાં કોઈપણ પદાર્થમાં બીજો પદાર્થ હસ્તક્ષેપ કરે, જગતના કોઈપણ દ્રવ્યમાં એ બીજો દ્રવ્ય જો હસ્તક્ષેપ કરે, કંઈ પણ ફેરફાર કરી શકે અથવા તો બે ભેગા થઈ જાય, તો આ જગતનું સ્વરૂપ આ રીતે રહી શકે જ નહીં. જીવ દ્રવ્યમાં જો પૂતગળ કંઈ ફેરફાર કરી શકે તો પછી બીજો જીવ પણ બીજા પહેલા જીવ દ્રવ્યની અંદર ફેરફાર કરશે અને બધા જ ફેરફાર કરશે, તો પછી જીવનું સ્વરૂપ જીવરૂપે રહી શકે જ નહીં. પણ એમ તો બનતું જોવામાં આવતું નથી. એટલે જેમ આ જગતનું સ્વરૂપ છે એ જગતનું સ્વરૂપ એમ જ રહે છે અને એમાં દ્રવ્યોના પરિણમન જે છે તે કારણ છે કે દ્રવ્યનું પરિણમન એ જ પ્રકારે થાય છે, એનું પોતાનું પોતાની મર્યાદામાં રહીને પરિણમન થાય છે. એના ભલે અનંત ગુણ છે તો એ અનંત ગુણમાં બીજા દ્રવ્યનો કોઈ ગુણ અંદર આવે અને એવું કોઈ પરિણમન થાય એમ બનતું નથી. એટલે આ વાત અહીંયા આપણને દ્રવ્યની સ્વતંત્રતાની સાથે સાથે જગત પણ એ પોતે એ જ સ્વરૂપે છે એ આપણને દર્શાવી દીધું. આત્માનું પરિણમન જો વિચાર કરવા જઈએ તો આમાં આત્માનું પરિણમન અભેદ રત્નત્રય રૂપ શુદ્ધ પરિણમન છે અને એ શુદ્ધ પરિણમન છે એ જ શોભે છે. હવે આગળ એની વાત લેવાની છે, કેમ કે એમાં જીવના પરિણમનમાં જે આપણે બીજી ગાથામાં જે વાત લીધી, એ પર સમય અને સ્વ સમયની લીધી, એ વાત બે રીતે રહે છે તો બે પણે છે, તો એવું બે પણું દ્વિધપણું બરાબર લાગતું નથી, એમાં બાધા આવે છે, એમાં એ ઉપાધિ લાગે છે, એ બાધા આવે છે. એટલે એની વાત અહીંયા હવે આગળ લેવાની છે. એટલે હવે આગળ અહીંયા કહે છે, આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી, જો ભિન્ન ભિન્ન એકપણું એટલે જે પદાર્થ છે એની અંદર ભિન્ન ભિન્ન ભિન્નપણું છે પણ છતાંય એ ભિન્નપણું સહિત એ એક રૂપે જ પરિણમે છે, એકત્વ નિશ્ચયગત. એનામાં ઉત્પાદ વય ધ્રુવ એવું છે જીવનું, પણ એક ગુણ અને પર્યાય એ બધું છે, પણ છતાં પણ એ નિશ્ચય એકત્વપણું એ જીવનું છે. એ રીતે પૂતગળનું એ જ રીતે એના ગુણો સહિત એમાં જે ભેદ છે ભિન્નપણું છે એ હોવા છતાં એ પૂતગળ પૂતગળ રૂપે જ પરિણમે છે એવું એકપણું છે. એ જ પ્રમાણે ધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાયનું કાળનું આકાશનું બધાનું એ એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધ કથાથી જ વિસંવાદની આપત્તિ આવે છે. હવે એ વાત ઉપર લાવે છે કે એનું મૂળ તો એકપણું જ છે એમ સિદ્ધ કર્યું, કે સ્વભાવ રૂપે જોઈએ તો એનું પરિણમન તો એક જ પ્રકારે થાય, અંદરમાં જે ફેરફાર જે દેખાય બધું થતું હોય, પણ એ પોતે પોતાના જીવત્વને જીવ સ્વભાવને ચૈતન્યને છોડ્યા વિનાનું જે પરિણમન કરે છે એ જ બરાબર છે. તો પછી હવે એનું બંધાવું, એને બંધની કથા, એ બંધની કથાની વાત આવે તો એ વિસંવાદ ઉભો કરે, એ આપત્તિ રૂપ છે. એની વાત કરે છે કે એ જીવ નામના સમયને પેલા પાંચની વાત તો એક બાજુ પર મૂકી દીધી, હવે જે મુખ્ય વાત કરવી છે જીવની કરવી છે. તો કે એવા જીવ નામના સમયને, જીવ નામના પદાર્થને એ બંધકથાની વાત જે પર સમયમાં કહેવામાં આવી તે પર સમય રૂપ પરિણમન, એટલે એ બંધ કોઈક સાથે એનું જોડાણ થઈને થતું પરિણમનની વાત છે. તો એ બંધ કથાથી એને આપત્તિ આવે છે, વિરોધાભાસ જાગે છે, એનું સુંદરપણું જે છે એ ટળી જાય છે, એટલે એ વિસંવાદની આપત્તિ આવે છે. તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પર સમયપણું, તેનાથી ઉત્પન્ન થતું વિવિધપણું, પર સમય અને સ્વસમયપણું, તેને એટલે જીવ નામના સમયને ક્યાંથી હોય, જે આપત્તિ આવે છે એનું અહીંયા હવે સ્પષ્ટીકરણ કર્યું કે કઈ રીતે આપત્તિ આવે છે. એને બંધ કથાથી વિસંવાદની આપત્તિ આવે છે એમ કહ્યું, એટલે અહીંયા એ વાત અહીંયા સ્પષ્ટ કરી કે એને શું થાય છે. તો કે જે બંધ અને બંધનું મૂળ શું છે, તો પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું, પર સમય થાય છે ને એટલે પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પર સમયપણું, એવું પર સમયપણું એને ક્યાંથી હોય, એટલે પર સમયપણું આવતા એને સ્વસમયપણું અને પર સમયપણું એવું બેપણું આવે છે, દ્વિવિધપણું આવે છે. અને એ ક્યાંથી હોય જીવને એવું બેપણું, એટલે કોઈ એકપણું જ હોવું જોઈએ, એટલે સમયનું એકપણું હોવું હોય થાય એ જ બરાબર લાગે છે. જે પહેલા વાત કરી છય દ્રવ્યની એક સાથે, એ પ્રમાણે તેનું એકપણું જ હોવું જોઈએ. હવે એનો અહીંયા આગળ ભાવાર્થ આપણને કહે છે, આપણે ભાવાર્થ લઈએ. નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહે જ શોભા પામે છે. નિશ્ચયથી જોવા જઈએ તો કોઈ પણ પદાર્થ પોતે પોતાના સ્વભાવમાં રહ્યો છે તો જ એ શોભા પામે છે. હવે જીવની વાત કરીને આગળ કહે છે કે પરંતુ જીવ નામના પદાર્થની અનાદિકાળથી પૂદગળ કર્મ સાથે નિમિત્તરૂપ બંધ અવસ્થા છે, એટલે કે એને પૂદગળ કર્મનો બંધ છે, અનાદિનો એ બંધ છે. કોઈ પાછળથી પહેલા શુદ્ધ હતો જીવ અને પછી પાછળથી એને એવો કંઈ કર્મનો બંધ થયો અને એ અશુદ્ધ થયો, એને મલિનતા વ્યાપી એમ નથી. જીવ નામનો જે પદાર્થ જે છે એને કર્મ સાથેનું જોડાણ, એ પહેલા એક જીવ પોતે શુદ્ધ નિર્મળ ચોખ્ખો હતો અને પછી એને કર્મ વળગ્યા એટલે એ મલિન થયો એમ નથી. એને અનાદિથી એમ જ છે. કેવું છે? એને કર્મરૂપી મલિનતા અનાદિની એમાં રહેલી છે, એની સાથે રહેલી છે. જેમ પેલું સોનું જે ખાણમાંથી નીકળે છે તો કંઈ એમ નથી કે એ સોનું કંઈ ગાંગડા રૂપે નીકળે, એ માટી સાથે જ નીકળે છે. અને એ માટી સાથેનું જે સોનું જે છે એ માટી સાથે કેવી રીતે થયું? કંઈ પહેલાં સોનાની પાટ હતી ને એનો કોઈ ભૂખો કર્યો ને પછી માટીમાં વેરી નાખીને કોઈએ અંદર દાટી દીધો, એવું નથી, એમ નથી થયું. પણ એ સોનું માટીની સાથે ભળેલું અનાદિથી એમ જ છે અને એને આપણે કાઢી અને એને શુદ્ધ કરીએ છીએ, એટલે જુદું પાડીએ છીએ. માટીથી સોનું જુદું છે, બંને દ્રવ્ય ભિન્ન છે એવું આપણને જ્ઞાન છે, એટલે બંનેને આપણે જુદા પાડીએ છીએ. આ દ્રષ્ટાંત થયું. એના ઉપરથી આપણે એમ સમજવાનું છે કે અનાદિથી જીવને પણ એની સાથે પેલા કર્મરૂપ મલિનતા રહી છે, પણ એ કર્મરૂપ મલિનતા હોવા છતાં બંને દ્રવ્યો ભિન્ન જ રહ્યા છે, બંને દ્રવ્યો ભિન્ન જ રહ્યા છે. જીવ જીવ રૂપે જ રહ્યો છે અને પેલું કર્મ જે છે તે કર્મરૂપે જ રહ્યું છે. બેમાં કોઈ ભેળસેળ થઈ અને કોઈ શંકર દોષ આવે ને કોઈ ત્રીજું દ્રવ્ય બન્યું હોય એવું થયું નથી, એટલે બંનેને જુદા પાડી શકાય છે, બંનેને જુદા પાડી શકાય છે. કોને? જીવ અને એ પૂદગળ કર્મને જુદા પાડી શકાય છે, એ વાત નક્કી છે. કેમ કે બંને પોતે પોતાના સ્વભાવે જ પરિણમી રહ્યા છે, બંનેને નિકટનો સમય નિકટનો સંબંધ છે અને એ અનાદિનો છે, તેમ છતાં બંને જુદા જ છે. એટલે એવી બંધ અવસ્થા જે છે એ નિમિત્તરૂપ બંધ અવસ્થા છે. પુદ્ગળ કર્મ સાથે એ નિમિત્તરૂપ બંધ અવસ્થા છે અને તે બંધ અવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે, તેથી તે શોભા પામતો નથી. એવી બંધ અવસ્થાને કારણે જીવનું મૂળભૂત શુદ્ધ નિર્મળ સ્વાભાવિક સુંદર સ્વરૂપ એ દેખાતું નથી. એ મોટો વિસંવાદ છે, એ વિપરીતતા છે. એનું પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ હોવા છતાં પણ એ જણાતું નથી, એ વિપરીતતા થાય છે. માટે એ બંધ અવસ્થા જે છે એ બરાબર નથી. એ બંધ અવસ્થાથી એ શોભા પામતો નથી. એ બંધ અવસ્થા હોઈ શકે નહીં. એનું મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ હોવું જોઈએ, એમ સિદ્ધ થાય છે. એટલે તે બંધ અવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે, તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એક પણું જ સુંદર છે, તેનાથી આ જીવ શોભા પામે છે. હવે આપણે આ વાત જે લીધી એ તો માત્ર આપણે ટીકાના અર્થરૂપે જે કંઈ છે તે સમજ્યા છીએ. મૂળ વાતને આપણે સમજીએ. આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે અને દ્રવ્યાનુયોગના ગ્રંથમાંથી એમાંથી જે આપણે તાત્પર્ય લેવાનું છે એ આત્માને શુદ્ધ પ્રાપ્ત કરવા માટે સમજવા રૂપે પ્રાપ્ત તાત્પર્ય લેવાનું છે કે આમાં શુદ્ધ નયનો વિષય એવો ભગવાન આત્મા કઈ રીતે છે એની વાત આપણે આમાંથી ગ્રહણ કરવાની છે. તો હવે એનો થોડો વિચાર કરીએ. આ દ્રવ્યાનુયોગનો વિષય છે, સમયસર રાખવું દ્રવ્યાનુયોગ છે, સર્વોત્કૃષ્ટ દ્રવ્યાનુયોગનો છે. અને એમાં મૂળ વાત એ છે કે આત્મા જે છે એ જેના તરફ દ્રષ્ટિ કરવી છે, જે શુદ્ધ છે, જે એવા શુદ્ધપણે પ્રાપ્ત કરી શકાય છે એને સમજવાનો છે. એટલે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શું છે એને જુદી જુદી રીતે આપણે સમજીએ છીએ ત્યારે એને આસપાસના પાસાઓને આપણે લઈએ છીએ. એટલે હવે એમાંથી જે આપણે તાત્પર્ય પ્રયોજનવશ ભૂત વાત જે સમજવાની છે એનો આપણે થોડોક વિચાર કરીએ. તો અહીંયા ગુરુદેવે એ વિશે ઘણી વાતો કરી છે, થોડીક વાત આપણે એમાંથી લઈએ. કે એકત્વ નિશ્ચયની જે વાત કરી તો એ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય એ લોકમાં બધે સુંદર છે એ વાત તો બરાબર છે. એ સુંદરના અર્થ જે એ બે વાત છે. એક તો એ લોકમાં દરેક આત્મા એકેન્દ્રિય આદિ પર્યાયમાં અને દ્રવ્ય તો શુદ્ધ જ છે, એ એકેન્દ્રિય આદિ પર્યાયમાં છે ત્યારે પણ એ આત્મા આત્મા રૂપે જ છે અને દ્રવ્ય એનું પણ એ શુદ્ધ જ છે, એ સુંદર છે. એટલે દ્રવ્યપણે પણ એની સુંદરતાની પ્રાપ્તિ થાય ત્યારે તેને સુંદરપણું છે એમ કહેવામાં આવે. એ દ્રવ્યપણે જે સુંદર છે પણ એવી દ્રવ્યપણે જે સુંદરતા જે આપણે સિદ્ધાંતમાં લઈએ છીએ એવી સુંદરતા પ્રાપ્ત થાય ત્યારે ખરેખર એ સુંદરપણે છે એમ કહેવામાં આવે. આમાં સમજાયું પ્રભુ? આમાં સમજવાનું એ છે કે તમે સિદ્ધાંતની વાત તો કરી દીધી કે એ દ્રવ્ય પણ એ શુદ્ધ છે, પણ એ દ્રવ્ય પણ એ શુદ્ધ છે એ તમને ક્યાં છે? જેણે એવી શુદ્ધતા પ્રગટ કરી એને એ સુંદર છે. જેણે હજી પર્યાય દ્રષ્ટિ છે, સમ્યક દર્શન પણ થયું નથી અને એ હજી જેવી પર્યાય છે એવા ભાવે જ રહ્યો છે, વર્તમાનમાં એને મનુષ્યપણું છે તો મનુષ્યપણાના ભાવે જ એ રહ્યો છે, તો એને ક્યાં સુંદર આત્મા પ્રાપ્ત કર્યો છે? એને મૂળ દ્રવ્ય સુંદર છે એવું ક્યાં આવ્યું? એને તો હજી એનું ભાન પણ નથી, જ્ઞાન પણ નથી. સમ્યક દર્શન થાય તો એનો અંશ પણ એને જાણમાં આવે કે એવી સુંદરતાનો. એટલે બે વાત આ રીતે છે. બે વાત અહીંયા જે ગુરુદેવે એક સરસ મૂકી એમાં એમ છે કે સુંદર છે એ વાત તો બરાબર છે, સિદ્ધાંતની વાત થઈ, પણ સુંદરપણું તો ત્યારે સુંદરપણું કહેવાય કે જ્યારે એ પોતે એને પ્રગટ કરે ત્યારે. એટલે એવું એને પ્રગટ કરવાનું છે. એકત્વ નિશ્ચયગત કીધું એને પરિણમન, એ આત્મા જે છે તે એકેન્દ્રિયથી માણીને ગમે ત્યાં હોય પણ દ્રવ્ય તરીકે તો એ શુદ્ધ જ છે. અને દ્રવ્યમાં કાંઈ ઓછપ નથી, એમાં કોઈ ખંડ નથી, વિરુદ્ધ અશુદ્ધ કાંઈ થયું જ નથી. દ્રવ્ય તરીકે એમાં કોઈ ઘટાડો નથી થયો, કોઈ વધારો નથી થયો, કોઈ કંઈ કશું થયું જ નથી, કોઈ અશુદ્ધતા વ્યાપી જ નથી. બીજી રીતે એકત્વ નિશ્ચયગત જેવું સ્વરૂપ છે એ પ્રભુ આત્માનું એવું અભેદ રત્નત્રય રૂપે પરિણમે તે સુંદર છે. એટલે એ સુંદરતા એવી પ્રગટ કરે ત્યારે સુંદર કહેવાય, બાકી વાતો કરવાથી સુંદર થોડું આવી જાય છે. અહીંયા આપણે પંડિતાએ કર્યા કરીએ એટલે સુંદરતા થોડી પ્રાપ્ત થઈ જાય છે, પ્રગટ શું કરવાનું છે? આટલો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીને છેવટે જે વાત કરવાની છે એ આ છે. જ્ઞાનને આપણે ખંડ ખંડ કરી નાખીએ છીએ સમજવા માટે, પણ પછી વાત એ ભૂલી જઈએ છીએ કે આપણે પંડિતાઈ કરી અને જ્ઞાનને ખંડ ખંડ કરી નાખ્યું, પણ મૂળ વાત તો રહી ગઈ. આપણે ઘણી વખત આવું કરીએ છીએ, અને વ્યાખ્યાનકાર કે સ્વાધ્યાયકાર પણ ઘણી વખત એવું જ્ઞાનને ખંડ ખંડ કરીને સમજાવી તો દે છે, અને આપણે પણ માનીએ કે આપણે પણ સમજી ગયા. શું સમજ્યા? પ્રયોજન હતું એ તો થયું નહીં, જે પ્રયોજન જે હતું એ તો પ્રાપ્ત કર્યું નહીં. ખંડ ખંડ કરી અને જે માહિતી મેળવી એ તો માહિતી રૂપે રહ્યું, એમાં તમને શું ફાયદો થયો? એનાથી તો પંડિતાઈ કરી શકાય. જ્યાં સુધી આપણે MBBS થઈએ કે MS થઈએ, ડોક્ટર થઈએ અને પ્રેક્ટિસ ન કરીએ ત્યાં સુધી આપણને શું ફાયદો? ચર્ચા જ કર્યા કરીએ, એક્ઝામ આપીને પછી પાછા એ ચોપડીમાંથી પ્રશ્નને જવાબ કર્યા કરીને બોલ્યા કરીએ તો એથી શું ફાયદો? મેડિસિનમાં કોઈ પણ સબ્જેક્ટ ઉપર ક્વેશ્ચન કરીને આન્સર કરીએ આપણે બોલ્યા કરીએ બેઠા બેઠા સવારથી સાંજ સુધી, તો એથી શું ફાયદો? પ્રેક્ટિસ તો કરતા નથી, જે કરવાનું છે એ શું છે? એવું આ જ્ઞાન જે છે એને આપણે ખંડ ખંડ કરી નાખ્યું અને જાણી લીધું કે આ દ્રવ્ય આમ છે ને આમ છે તેમ છે, અને એવી રીતે કેટલીક વખત કેટલાક પંડિતો એ જ રીતે અભ્યાસ પણ કરાવડાવે, ગોખાવડાવી નાખે, આખું ખૂબ ગોખાવડાવે, એટલું બધું વાત નહીં પૂછો. અને પછી પેલા સામા માણસ જે હોય એ સ્વાધ્યાયમાં બેઠા હોય એને પણ એમ થઈ જાય મનમાં કે આપણને ચાવડી ગયું, હવે બરાબર કડકડાટ બોલી જાય, છ છ દ્રવ્યના નામ પણ બોલી જાય અને એના વિશે જેટલું બધું એને ભણાવ્યું એ બધું બોલી જાય, નવ તત્વો વિશે પણ બધું બોલી જાય. પછી કે બોલો હવે આ બધું જાણી તો લીધું, હવે અમને બધી ખબર પડે છે, બિચારો એમાં ને એમાં રહી જાય. ગુરુદેવ એમ કહે છે કે પ્રભુ એ દ્રવ્ય સુંદર છે, એ તો દરેક દ્રવ્ય સુંદર છે, પોતે સ્વાભાવિક પરિણમન કરે છે, એ વાત તો સિદ્ધાંતની થઈ, પણ એ જીવ દ્રવ્ય જે છે એ ક્યારે સુંદર છે? જ્યારે તું પ્રાપ્ત કરે ત્યારે એ સુંદર છે, ત્યાં સુધી તને શું છે? તું પંડિતાઈ કરે ત્યારે એ સુંદરતા તને ક્યાં મળી? એટલે ખરેખર સુંદર શું છે એની વાત અહીંયા ગુરુદેવે વાત કરી. બીજી રીતે એમ કહ્યું કે એકત્વ નિશ્ચયગત જેવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું એ અભેદ રત્નત્રયપણે પરિણમે, એટલે અભેદ રત્નત્રયપણે પરિણમે એટલે ત્રણ મળી અને જે છે તે રીતે અભેદ કહ્યું સ્વરૂપ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને આપણે રત્નત્રય કહીએ છીએ. એ રત્ન છે, ત્રય એટલે ત્રણ, એ ત્રણ રત્નો છે અને એ એકરૂપ ત્રણ રત્નો એકરૂપ થયા છે એવું આત્માનું સ્વરૂપ છે, અને એ ત્રણ રત્ન છે એ રૂપે પરિણમવું એટલે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય થયા કરે એવી દશાને જ્યારે એ પ્રાપ્ત કરે ત્યારે એ ખરેખર વસ્તુની સુંદરતાને એને પ્રાપ્ત કરી એમ કહેવામાં આવે. બહુ સરસ વાત છે પ્રભુ, આ જે કરવાનું છે એ આ છે, આનું તાત્પર્ય જે સમજવાનું છે તે આ છે, એવા સુંદરપણાને એને પ્રાપ્ત કરવાનું છે અને પ્રગટ કરવાનું છે. એકત્વ નિશ્ચયગત ભગવાન આત્મા છે, એકત્વ નિશ્ચયગત ભગવાન આત્મા પોતાનું જે અભેદ રત્નત્રય એકત્વ શુદ્ધ જે દ્રવ્ય સ્વભાવ જે ધ્રુવ તેને ધ્યેય બનાવીને, ધ્રુવને ધ્યેય બનાવીને એ શું પ્રગટ કરે? ધ્રુવને ધ્યેય બનાવે એટલે શું થાય કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવની સમીપ જાય, ધ્રુવની સન્મુખ જાય અને ત્યાં એ ઢળે છે ત્યારે જે પર્યાય થાય છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય છે, જેને સમ્યક ચારિત્રની પર્યાય થાય છે. એ ત્રણ પર્યાયો જે છે એ આત્માની એ શુદ્ધ પરિણમનની એ અભેદ રૂપે ત્રણેય પર્યાયો થાય છે અને એ સુંદર છે અને વસ્તુ તરીકે સુંદર સર્વત્ર છે. એ તો એક સાધારણ વાત કરી, એ તો દ્રવ્યની જે વાત કરી વસ્તુ તરીકે તો સાધારણ વાત થઈ, પણ મૂળ વાત તો એની આ છે. એવા એકત્વ નિશ્ચયને પ્રાપ્ત આ ભગવાન આત્મા કે રત્નત્રયથી શોભિત છે, એવી પર્યાય દ્વારા ખરેખર શોભાયમાન થાય છે. એટલે એવી એવી પર્યાય જ્યારે એ પ્રગટ કરે, શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ કરે, ત્યારે એ શોભાયમાન થાય છે. એને બદલે જો એવી શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય પ્રગટ કરવાને બદલે એ વિભાવિક પરિણમન કરે, એટલે પર સમય રૂપે થાય એવું જો પરિણમન કરે તો એનું પરિણમન નથી, એમાં એને વિસંવાદ થાય છે, એને વિપરીતતા આવે છે, એ બાધારૂપ છે. એટલે એવી જે બાધારૂપ વાત છે એ જીવને હોય નહીં, એ જીવને શોભા દેતી નથી, એ એનું મૂળભૂત સ્વરૂપ નથી, એ શાશ્વત વસ્તુ નથી, એ શાશ્વત વસ્તુ નથી. આ વાત કરવી છે અહીંયા. તેથી એક તત્વમાં બીજાના સાથે બંધની કથા, ભગવાન આત્માને કર્મના નિમિત્તના બંધની સાથે સંબંધ, એ નિંદ છે. ભગવાન આત્માને કર્મ સાથેનો સંબંધ, કર્મના નિમિત્તનો નિમિત્તના બંધ સાથે સંબંધ, એ નિંદ છે, એ વિકાર ઉત્પન્ન કરનાર છે. નિમિત્ત કારણ છે, નિમિત્તથી વિકાર છે બધું. એ બંધ કથા અથવા એ શું છે? બંધ કથામાં ખરેખર તો બંધનો ભાવ છે, બંધપણાનો ભાવ છે, કે એ પોતે બીજા સાથે બંધાય એવો ભાવ, એટલે એની સાથે બીજું કંઈક રહે એવો ભાવ, એ બંધપણું. ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ સુંદર આનંદ સ્વરૂપ અનંત ગુણોનો પિંડ, એને વળી બીજા સાથે બંધપણાનો ભાવ ની શું જરૂર છે? બીજા સાથે બંધપણાના ભાવથી તો ઉલટી અને મલિનતા વ્યાપે છે. એટલે એવા આશ્રવ અને એવા ભાવબંધ એ આત્માને શોભા નથી આપતા, એ તો એના મૂળભૂત સ્વરૂપને વિપરીતતા, અસુંદરતા આપે છે. એટલે બીજાના સાથેના બંધની કથા જે છે, એક કથા શબ્દ છે, પણ એનો અર્થ એ કે બીજાની સાથે બંધનો જે ભાવ, એ બંધનો જે ભાવ છે એ નિંદનીય છે. બહુ સમજવા જેવું છે પ્રભુ, ઘણી બધી વાતો છે, આનો આપણે થોડો વધારે વિસ્તાર કરીશું. આપણે ભલે આ ગાથા પૂરી થઈ, પણ હજી આમાં આપણે ઝીણી ઝીણી વાતોનો ગુરુદેવે જે પ્રવચનો આપ્યા છે એના ઉપરથી વિસ્તાર કરીશું. 18મી અને 19મી વખતના પ્રવચનોના આધારે જે આમાંથી જે તત્વો આપણે સમજવાનું છું એનો આપણે આવતી વખતે વધારે વિસ્તાર કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. સમયસર આ શાસ્ત્ર પંડિતાઈ શીખવા માટે નથી પ્રભુ, સૂક્ષ્મ વાતો ઘણી આવશે અને ઘણી બધી વસ્તુ સમજાશે, એટલે ઘણીવાર ખૂબ આનંદ થશે અને એમ લાગશે કે આપણને ઘણું આવડી ગયું, પણ ના, એની પાછળનું રહસ્ય પામવાનું છે અને સમયસર પૂરું થતા સુધીમાં એવા ભાવરૂપે આપણે પરિણમી જઈએ એ જ કરવાનું છે. અને મને ખાતરી છે કે આપણામાંના ઘણાને એવો ભાવ પકડાશે, જે ભાવ અહીંયા પરંપરાએ ચાલ્યો આવે છે જીનેશ્વરની વાણીમાં, કુંદકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને પછી ગુરુદેવ દ્વારા એની ખૂબ ખૂબ છણાવટ સ્પષ્ટતાઓ થઈ છે, અને ગુરુદેવે જે ભાવવાળી વાત મૂકી છે એ ભાવ આપણાથી પકડાઈ જશે. તો કોઈ પ્રશ્ન હોય તો લઈએ. જો શંકર દોષ એકદમ સહેલાઈથી સમજાવું, આપણે ત્યાં ગુજરાતમાં આપણે કપાસની નવી જાત વિકસાવી, તેનું નામ આપ્યું શંકર કપાસ, યાદ છે? બરાબર, કદાચ સાંભળ્યું હશે. અહીંયા પણ બધી જુદી જુદી નવી વસ્તુ આ લોકો વિકસાવે છે, તેનું શંકર નામ આપે છે. શંકર શબ્દનો અર્થ એ છે કે બે ભેળસેળ કરવામાં આવે અને નવું જે ઉત્પન્ન થાય એને શંકર કહેવામાં આવે. બરાબર છે, શંકર શબ્દનો અર્થ એ થાય. એટલે હવે બે દ્રવ્ય જે છે એની જો ભેળસેળ થાય તો શંકર દોષ આવે. હવે સિદ્ધાંત પ્રમાણે, નિયમ પ્રમાણે, સાયન્સ પ્રમાણે બધી રીતે જોવા જઈએ તો કોઈ પણ દ્રવ્ય જે છે એ બીજા સાથે ભળી જાય અને કોઈ ત્રીજું નવું દ્રવ્ય બને એવું બનતું જ નથી, જગતમાં એ બનતું નથી. એ સાયન્સે પણ સિદ્ધ કરી દીધું છે. નવું દ્રવ્ય બે દ્રવ્યને ભેગા કરવાથી બનતું નથી, સંયોજન થાય પણ નવું દ્રવ્ય ન બને. એટલે એવું જો બને તો એને શંકર દોષ કહેવામાં આવે. તો ગિરીશભાઈ સુખદામ બોલો પ્રભુ.
હાજી બોલો બોલો. જય જીનેન્દ્ર પ્રભુ, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર પ્રભુ.